नारद ऐसे साचे संत की रीति। भक्तो बराबर समझो प्रयास करजो, गई काल नू जे पद हतु नारद मेरे संत छे अधिक न कोई, मारा संत थी कोई अधिक नथी, इतली हदे महिमा लख्यो भूको भार हरु संतन हित करु छाया कर दोई। संतन माटे आ धरा पर अनेक पापो थता होवा छता ए धरानो पाप ने वहन करू छु, मारा संत जारे चाले ने त्यारे तड़को न लागे नो पग न दाजे एटला माटे मारा हाथ आम अद्धर राखी एना पर छायो करू छु। जो मेरे संत को रति एक दुवे ते ही डर जड़दारू खोई, एक रति मात्र मारा संत ने जो कोई दुबवे जड़मूल थी सफाई बोलाई दऊ छु। जिन नर तन धरी संत न सेवे तीन निज जननी बिगोई, जेने मनुष्य देह धारण कर्या पछी मारा संत नो समागम नित कर्यो एवा माणसे तो पोतानी जनेता पोतानी माने लजवी छे। मुक्तानंद कहत यु मोहन प्रिय मोये जन निर्मोही, संत नु सेवन करनारो एवो भक्त मने वहलो छे, एवो खूब काल साधु नो महिमा कीधो तो। पण भक्तो आ तो भगवान स्वामीनारायण नो हृदय बोली रह्यो छे, ई जेम तेम न होय आ तन मर्यो, काल महिमा कीधो आज तन मर्यो, याद राखजो केवो तन मर्यो, काले जे काई महिमा कीधो कोनो कीधो हवे एनी ओळखाण करावी। नारद ऐसे साचे संत की रीति, मैं जे वात बताई मैं जे महिमा नी वात बताई छे एवा संत नी रीति की होय, जे ही सुनी साधु परत पीछाने जिनको मम पद प्रीति, जे ही सुनी साधु परत पीछाने, परत माने पड़त पीछाने ओळखाण। હું હવે એ સંતના લક્ષણ બતાવું છું, કાલે જે મેં મહત્તા બતાવી હતી કે જેને ડૂબવાથી જળમૂળથી જીવાત્માનો નાશ થઈ જાય, જે ચાલે ત્યારે એના ઉપર હું હાથ રાખું છું, આ પૃથ્વીના ભારને હું સહન કરું છું, આ જગતમાં વધારે વધારે મને જે વહાલા છે અરે લક્ષ્મીજી છે એને મારા હૃદયમાં મેં વાસ આપ્યો, પણ મારું હૃદય નથી બનાવ્યા, જ્યારે મારા સંતને મારું હૃદય બનાવી દીધું છે, આટલો મહાન જેનો મેં મહિમા કીધો તો આ જેના હું લક્ષણ કહું છું। જેહી સુની સાધુ પરત પીછાને, જેને સાંભળવાથી પરત પીછાને સાધુની ઓળખાણ થાય, નારદ એસે સાચે સંત કી રીતિ એવા સાધુની રીતિ બતાવું છું। જીનકો મમ પદ પ્રીતિ, જે સંતને મારા મારા સુખમાં પ્રીતિ બંધાયેલી છે એને એને ખબર કેમ પડે, બાકી તો ઉપલબ્ધ તો જીવન બધાના સરખા દેખાય છે, પણ ખબર કેમ પડે કે જે મહિમા બતાવ્યો છે એ મહિમા કોનો છે? તો હવે અહીંયા અદ્ભુત રીતે મુક્તાનંદ સ્વામીને સ્વયં ભગવાન કહી રહ્યા છે, ખટ વિકાર જીત અનગ આનંદી મેરે વચન મે વાસા। ખટ વિકાર, કામ ક્રોધ લોભ સ્વાર્થ સ્નેહ ને માન, ખટ વિકાર જીત, જેણે કામને જીત્યો, જેણે ક્રોધને જીત્યો, જેણે લોભને જીત્યો, જેણે સ્વાદને જીત્યો, જેણે સ્નેહને જીત્યો, જેણે માનને જીત્યો, એનો મેં મહિમા કીધો છે, લાગટ નહીં। અને ખટ વિકારજીત અનઘ, ખટ વિકારજીત અનઘ, ન અઘ ઇતિ અનઘ, જેના જન્મમાં કોઈ પાપ નથી, જેણે તમામ પાપોને ધોઈ નાખ્યા છે, જેનું જીવન પવિત્ર બની ચૂક્યું છે, જેનું જીવન પવિત્ર છે, જેની વાતથી જેના દર્શન માત્રથી જીવાત્મા શુદ્ધ બની શકે છે। મહારાજ જો ને એકવાર નાગડ કંબી રાસ્તા હતા અને એ વખતે સ્વરૂપાનંદ સ્વામી આવ્યા, એટલે મહારાજ પૂછ્યું સ્વામી દેશાંતરમાં ફરીને આવ્યા તે સત્સંગ કેવો થયો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ કહી આદમી હે નહીં, ક્યાંય માણસ જ નથી તો સત્સંગ કોને કરાવું? તારે કોઈકના મોઢામાં શબ્દ નીકળ્યો, મહારાજ આને કોઈ માણસ જ જોયા નહીં, મને ખબર છે કોને કીધું, પણ તેમ છતાં હું શબ્દને આમ ફેરવું છું, કોઈકે કીધું કે મહારાજ આને કોઈ માણસ જ જોયા નથી તો એને સત્સંગ શું કરાવે? પછી એને એને સત્સંગ ક્યાંથી કરાવે? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણના મોઢામાં કેવા શબ્દ નીકળ્યા ખબર, સ્વામી તમે તો વર્તમાન ધારણ કરાવો, વર્તમાન પળાવો, તેથી જીવના મોક્ષ થાય, અમારા સ્વરૂપાનંદ સ્વામીને તો ફક્ત દર્શન કરે ને તો જીવાત્માનું કલ્યાણ થઈ જાય, દર્શન કરવા માત્રથી કલ્યાણ થઈ જાય. ભક્તો, મેં નામ એટલા માટે નોંધી દીધું કારણ કે ઘણી ફેરી આપણને જે લગાવ છે એની વાત જરા કે જો ટચ થાય તો હૃદય પાછું હટી જાય. આજ નહીં, અનાદિકાળથી રીતિ. એક બહુ અદ્ભુત પ્રસંગ બતાવું. એકવાર એક સમર્થ સંતના શિષ્ય ગોપાળન સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કીધું, સ્વામીને કહે, સ્વામી મહારાજ પૃથ્વી પરથી વિદાય લઈ ગયા, એના કરતાં થોડુંક વધારે રોકાણ હોત તો બહુ સારું હતું કે. ત્યારે ગોપાળન સ્વામી કે, મારા તો સ્વતંત્ર મૂર્તિ છે, એની ઈચ્છા પ્રમાણે ઓછે રે, એની ઈચ્છા પ્રમાણે આવે અને જાય, સ્વતંત્ર મૂર્તિ છે. ત્યારે પેલા સંત આગળ વિદ્યા, તો સ્વામી એના કરતા મારા તો સીધા ધામમાં, પણ મુક્તાનંદ સ્વામીને થોડા દાડો રાખતા ગયા તોય બહુ સારું હતું. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે, મુક્તાનંદ સ્વામીનું માની જેવું અંગ. કેવું? મુક્તાનંદ સ્વામી એટલે મા જ, સાધુ માત્રની મા એટલે મુક્તાનંદ સ્વામી, સાધુ નહીં સત્સંગી માત્રની પણ આખા સત્સંગની મા એટલે મુક્તાનંદ સ્વામી. સ્વામીનું માના જેવું અંગ, તે સ્વામી જ્યાં હોય ત્યાંથી એને છોડી અને સંતો ભક્તો કોઈ ક્યાંય જવા માટે તૈયાર જ ન થાય, સંતો કોઈ ગામડે જવા માટે તૈયાર જ ન થાય. એટલે મારાના મનમાં વિચાર થયો છે, સંતો જો ગામડે નહીં જતો સત્સંગ કેમ થાય, એટલે મહારાજના ધામમાં તેડી ગયા. પછી એને પોતાનું ગુરુનું નામ લીધું કે, સ્વામી અમારા ગુરુને પણ થોડા દાડા રાખ્યા હોત તો કેવું સારું હતું. અને ગોપાળન સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, એ થોડોક આમ દેશ વિભાગ બધા આમ ખેંચતાણ કરવા માંડ્યા, એટલે મારે એમ લાગ્યું છે કે આ બરાબર નહીં થાય, વિક્ષેપ ઊભો થાય, એટલે મહારાજ એને તેડી ગયા. યાદ રાખજો, મહારાજ ભાઈ આ પ્રશ્ન પૂછો એનો સ્વામી જવાબ આપ્યો એમાં કાંઈ વાંધો ન આવ્યો, મુક્તાન સ્વામીને તેડી ગયા એનો પ્રશ્ન પૂછો, એનો ગોપાળન સ્વામી જવાબ આપ્યો એમાંય વાંધો ન આવ્યો, એના ગુરુનો પૂછો અને એનો ઉત્તર જ્યારે ગોપાળન સ્વામી આપ્યો અને ન સહન થયું અને તરત લાલ પીળા થઈને સ્વામીને કહે, સ્વામી ત્યારે તમને હું કામ રાખ્યા છે કે, લે આ બધાને તેડી ગયા તમને હું કામ રાખ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે, અમને શું કામ રાખ્યા ને, એ તો પાછળથી ખબર પડશે, મને નહીં સમજાય. અનભક્તો, ગોપાળાનંદ સ્વામી પછી જયારે બહુ થરાટી સર્વોપરી ઉપાસના ને બોલાવવા લાગ્યા, બહુ થરાટી જયારે બોલાવવા લાગ્યા, અરે મોટા મોટા સદગુરુ સંતો, અરે શીરો ખાતા ખાતા વાત વચ્ચે કરતા આ શીરો ગળા હેઠે નથી ઉતરતો, એને લુખા ગોળા ગળા હેઠે ઉતારી દીધા, લુખા ગોળા ઉતરાવી દીધા, ગોપાળાન સ્વામી લુખા ગોળા ઉતરાવી દીધા. યાદ રાખો, ભગવાન સ્વામિનારાયણ ની હારે રેલા, અરે ભગવાન સ્વામિનારાયણ ના મોટા ગુરુભાઈ રામાનંદ સ્વામી ના શિષ્ય રામાનંદ સ્વામી, જેને લુખા ગોળા ગળા હેઠે ન ઉતરાવી શક્યા, ભગવાન સ્વામિનારાયણ ની સાથે રહ્યા પછી પણ ભગવાન શ્રીહરિ, જોકે મહારાજ તો મહારાજ છે પરંતુ એ તો સુખ આપવા માટે પધાર્યા, એટલે સ્વતંત્ર મૂર્તિ એને યોગ્ય લાગે કે ને તો ન કે, પણ એને લુખા ગોળા ગોપાળાનંદ સ્વામી ગળાઠે ઉતરાઈ દીધા અને હરિકૃષ્ણ મારીની પાસે જઈ આંખી માસોડા લાવી અને સંતના મોઢામાંથી શબ્દ નીકળે, કૃપાનાથ 12 વર્ષ સાધુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ કૃપાનાથ સાધુ તો આજ થયો, તમારા સાધુ ઓળખાતા નથી, તમારા સાધુ ઓળખાતા નથી, માટે કૃપા કરજો તમારા સાધુ ઓળખાય. ભક્તો, સદગુરુ એમ કે તમારા સાધુ ઓળખાતા નથી, વિચારો તમે, માટે કૃપા કરજો તમારા સાધુ ઓળખાય. ગોપાળન સ્વામી મહારાજ મને જો ન મળ્યા હોત ને તો તમારો મોટો ગુરુભાઈ હોવા છતાંય કાચે ને કાચો મરી જાત. ગોપાળન સ્વામીના પ્રતાપથી આ સાધુતાય કોને કહેવાય એનું મને ભાન થઈ ગયું. ગોપાળન સ્વામીની વાત તો હું કરવી, સ્વામીની વાત જ્યારે નીકળી જ છે ત્યારે કહી દઉં. સ્વામીને દીક્ષા 64માં આપ્યા પછી બીજે જ દાડે અગત્રાથી પરોતભાઈ આવ્યા અને મહારાજને કે, મહારાજ અમારે ત્યાં સંતોને મોકલો ને, મોટા સંતોને મોકલો, એકાદ મહિનો જો રોકાય તમારા પ્રાંતમાં સત્સંગ બહુ થાય, અને મહારાજ મોટા મોટા બધા સાધુને મોકલો. મહારાજ કે, વાંધો ને, રાજી થયા. મહારાજ 30 મોટા મોટા ગણી દીધા, મોટા મોટા મુખ્ય ધુરંધરો 30 હતા, 30માં 29ને બહાર કાઢ્યા. આ 29ને આમ લિસ્ટ ઊભા રાખીને પછી મહારાજ કે, 29ના 30માં ગોપાળાનંદ સ્વામી, 30 સંતો જાઓ, પણ સાંભળો, ત્યાં ગયા પછી આ 30માં મોટેરા ગોપાળાનંદ સ્વામી એક મહિના સુધી રોકાવાનું વાત હોય પણ ગોપાળાનંદ સ્વામી જ કરશે. અને આત્માનંદ સ્વામીને તો આમ ધ્રુજાટીઓ છૂટી ગઈ ભાઈતમાનંદ સ્વામીને, કારણ કે ભાઈતમાનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામીના શિષ્ય, આમ ધ્રુજાટીઓ છૂટી ગઈ, આ હું મહારાજ કરે છે. મારે એક બાજુ બોલે મારે કે, મહારાજ હજી તો કાલ દીક્ષા લીધી છે, અને બધા સાધુ મોટેરા ના મોટેરા આ નાના સંતો મોકલતા મોટેરા કરતા બરાબર, જે ધુરંધરો છે મોટા મોટા સંપ્રદાયના સંતો એના ઉપરી અને પાછા વાત એ જ કરે. મહારાજ હું એવું નથી કહેતો તમે તાર મને મોટો કરો, સુખાનંદ સ્વામીને કરો, મુક્તાનંદ સ્વામીને કરો, કોઈ પણ ને કરો, પણ આને કાલિક દીક્ષા લીધી માટે મહારાજ વિનંતી છે, ઓર્ડર નથી, વિનંતી છે કઈ ફેરફાર થાય તો. મહારાજ કહે કે એ જે ગોઠવ્યું બરાબર છે કે એમ જ રાખો ને કે કાંઈ ફેરફાર નથી કરવો. કે ગોપાલન સ્વામી જ વાતો કરશે, કારણ કે ગોપાલન સ્વામીની ઉંમર નાની, ઓલા તો બધા ઉંમરમાં મોટા, ધોળા વાળ થઈ ગયેલા, માથા ધોળા થઈ ગયેલા. મુક્તાનંદ સ્વામી ગોપાલન સ્વામી કરતા 23 વર્ષ મોટા. અને મહારાજ આ સંપ્રદાયમાં આવ્યા પહેલા આખો સમુદાય એમ માનતો હતો રામાનંદ સ્વામી પછી મુક્તાનંદ સ્વામી જ ગાદી પર આવશે. એને બદલે ગાદી પર તો નહીં પણ મહારાજે એને મોટેરા કરીને ન મોકલ્યા, ગોપાળાન સ્વામી મોટા રહે. અને પછી અગત્ય આવ્યા, સ્વામી તો સ્વામી જ છે, ગોપાળાન સ્વામીની હું વાત કરું એની ભક્તો સાચું કહું, મહારાજના સમકાલીન સ્વામીમાં તમામ સંતોમાં પ્રિયમાં પ્રિય કોઈ આપણું પાત્ર હોય, જ્યાં હૃદય ટાઢું થઈ જાય અને ભગવાન સ્વામી પછી સ્થાન આપેલા કોઈ સંત હોય ને તો સદગુરુ રે ગોપાળાનંદ સ્વામી છે. અને આવ્યા અગત્રની અંદર વાતોનો પ્રારંભ કર્યો, પણ સ્વામી એકાદ બે દિવસ તો આજ્ઞા ઉપર ને બધી વાતો કરી, આજ્ઞા પાડ્યું જે આમ શુદ્ધિ રાખ્યું, જે આમ શુદ્ધિ રાખ્યું વગેરે વગેરે વાતો કરી, પણ છેવટે તો પોતાનો અંગ ઉપર વ્યાજ જાય. અને ત્રીજે દાડે સ્વામી પોતાના અંગ ઉપર ગયા અને જોરદાર ઉપાસના ની બગડાટી મીડા બોલાવા, બગડાટી મીડા બોલાવા, એવી વાતો સ્વામી આદરી, એવી વાતો સ્વામી શરૂ કરી, કેટલા હચમચવા મીડ્યા. આમ ભાઈતમાનંદ સ્વામી ભાઈ રામદાસજી જેવા હચમચવા મીડ્યા, આ સ્વામી શું બોલે છે એમ. પણ એક દાડો, બે દાડા, ત્રણ દાડા, 15 દાડા જ્યાં થયા ને, હા પડવા માંડે, હા પડવા માંડે. સ્વામી શાસ્ત્રના પુરાવા લાવે, મહારાજ આપ દેખાડેલ ઐશ્વર્ય પ્રતાપોના પુરાવા લાવે, મારના પ્રતાપો જણાવે, મારના અસાધારણ લક્ષણો દેખાડે કે બતાવો કોઈ પૂર્વે કોઈ અવતારે આ ધરા પર આવી અને તમામ અવતારને પ્રગટ કરીને ફરીને પોતાના સ્વરૂપમાં લીન કરે, દેખાડો. અરે કોઈ તો કહો કે પોતાના આશ્રિતોની પાસે સમાધિ કરાવી હોય, પોતાના આશ્રિતને એમ કે જાઓ લઈ જાઓ આ રૂમાલ, તમે આમ કરી આમ રૂમાલ કરશો, હજારો લોકોને સમાધિઓ લાગી જશે, અને સમાધિ ઉતારી લઈ જાઓ લાકડી અને ઠેબુ ઉડાડજો, સમાધિ ઉતરી જાહે. એક તો દેખાડો અને અંત ઉતારો ધરા ઉપર, એવી બગડાટી બોલાવી, એવી બગડાટી બોલાવી. અને સ્વામી પુરાવો મેળા આપવા મળી, હા પડવા મળી, હા પડવા મળી, હા પડવા. અને 16મે દિવસે ગોપાલ સ્વામી નાના સંત, ભક્તો સ્વામીની મહાનતા તમે જુઓ, સ્વામીની મોટપ તો એની ઊંચાઈ આંબી ન શકાય, પણ ફક્ત એની ઊંચાઈ આંબી શકાય એમ નહીં, એનું ઊંડાણે માપી શકાય એમ નથી. ભક્તો એકલી ઊંચાઈ હોય ને, ઊંડાણ ન હોય ને તો ઊંચાઈ ક્યારે ધરાશય થઈ જાય ને કાંઈ નક્કી. ઊંચાઈની સાથે ઊંડાણ જોઈએ. બિલ્ડિંગ જેટલી ઊંચી જાય, જેટલી બિલ્ડિંગને ઊંચી કરી હોય એટલા એના ઊંડાણમાં પાયા પણ જવા જોઈએ. તમે 21 માળનું બિલ્ડિંગ પાસ કરો પછી એના 1.5 ફૂટ પાયા ગાળો હતો, હોય શકે કોઈ દાડો? હે, જેટલી ઊંચાઈ વધે એટલું ઊંડાણ હોવું જોઈએ. ગોપાળન સ્વામીની ઊંચાઈ તો હદ બે હદ હતી, પણ સ્વામીનું ઊંડાણ એટલું હતું. સ્વામી મહાવિભૂતિ સંત હોવા છતાંય રોજ પૂજા કરી અને મોટા સંત હોય એની પૂજામાં દંડોટ કરવા જાય, કેટલી સરળતા. સ્વામી એમાં 16મો દિવસ ગોપાળન સ્વામી તો વહેલા જાગે નાના સંત અને બધાને શ્યામ લાગી જાય પાછા, પણ આજ ભાયતમાનંદ સ્વામી વહેલા જાગ્યા. ગોપાળન સ્વામી પૂજા કરે પહેલાં નાય ધોઈને પૂજા કરીને કમ્પ્લીટ થઈ ગયા, અને ગોપાળન સ્વામી જ્યાં પૂજા કરવા બેઠા ને ત્યાં આવી ગયા, પગી ગયા અને મીડા દંડોટ કરવા. ગોપાળન સ્વામીની પૂજા મીડા દંડોટ કરવા, અને સ્વામી જોઈએ, સ્વામી કે હા આ શું કરો છો, આ શું કરો, ઉલટી ગંગા કાં વહી, તમે મારી પૂજામાં કાં દંડવટ કરો. અને ત્યારે ભાયતમાનંદ સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, સ્વામી સ્વામી આજ સુધી ઉલટી ગંગા વહેતી, આ સુલટી ગંગા વહી છે. સ્વામી હું રામાનંદ સ્વામીનો મુંડેલો હતો, રામાનંદ સ્વામીનો શિષ્ય હતો, રામાનંદ સ્વામીની સાથે વર્ષો સુધી રહ્યો, અરે મારીની સાથે વર્ષો સુધી રહ્યો, પણ સ્વામી તમે જો ન મળ્યા હોત, તમારી વાતો જો મેં ન સાંભળી હોત ને, તો કાચે ને કાચો મરી જાત, કાચે ને કાચો મરી જાત, મને ભગવાન સ્વામીની મોટે ઓળખ્યામાં ન આવત, મને ભગવાન સ્વામીની મોટે ઓળખ્યામાં ન આવત. કેટલી મહાનતા, મહાન વિરલ સંતની કેટલી મહાનતા. ભક્તો આજ અહીંયા ભગવાન શ્રીહરિ પણ યાદ રાખજો સંતના ગુણને લઈને એની મહાનતા કહી રહ્યા છે, કેટલી અદ્ભુત વાત બતાવી રહ્યા છે. નારદ એસે સાચે સંત કી રીત જે સુની સાધુ પરત પીછાની, જેને સાંભળવાથી ઓળખાણ થાય છે, પરત એટલે પડે છે, પીછાન એટલે ઓળખાણ, જેના લક્ષણ જાણવાથી ઓળખાણ થાય છે. ખટ વિકાર જીત છ પ્રકારના કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માનને જેને જીત્યા છે, અનગ પાપથી રહિત છે, આનંદી. બહુ અદભુત શબ્દ છે અનગ, ન અગિતિ અનગ, પાપથી રહિત, જેની અંદર પાપ નથી એવા સંતનો મહિમા છે. આનંદી, અખંડ મોજમાં રહેનાર, અખંડ મોજમાં રહેનાર. તમે કહો છો મોજમાં તમે રહી છે, અમે ક્યાં રોરો કરીએ છીએ. પણ ભક્તો, આપણી મોજ મહાવીરલ સંતની મોજમાં ઘણો ફરક હોય છે. આપણી મોજમાં આપણને ગમતી વસ્તુ મળી જાય, આપણું મન ગમતું થઈ જાય, આપણે ધારું નિશાન પડી જાય, આપણે એમ ધાર્યું કે અહીંયા આપણનો જય જયકાર થઈ જાય, તો આપણી મોજ છૂટે આંબી ન ગાય એટલી. પણ જો જરા ગમતું મરોડાય તો આપણી મોજ પછી ગોતી ન જડે, ગોતી ન જડે. જ્યારે ભગવાનના ખરેખર સંતો ભક્તો કોઈ એનો યશ ગાય તોય ભલે, કોઈ નિંદા કરે તોય ભલે, એને સફળતા મળે તોય ભલે, નિષ્ફળતા મળે તોય ભલે, એનો જય જયકાર થાય તોય ભલે, કોઈ માથે ધૂળ નાખે તોય ભલે, પોતે પોતાની મસ્તીમાં ઝૂમતો રહે, બસ એનો આ મહિમા છે. ભક્તો તમને કહું, તમે આવું જીવન કરજો. આ બધાને સાધુ તો થવું જ પડશે. કપડાથી કદાચ તમે નહીં થઈ શકો, તો જીવથી તો થવું જ પડશે. નહીં થવું પડે હે કે ગ્રહસ્થાને ગ્રહસ્થાને મરી જવું છે તમારે, હું કહું છું હે રવજીભાઈ, શું કરવું છે, થવું પડશે ને. મને કાલ સંકલ્પ થયો, હા ચોખ્ખો આપણે કોઈ દી થયો જ નથી, કોઠાર સમયનો સંકલ્પ તો વર્ષોથી છે. અને એ કથા કરે એમાં એ પોઈન્ટ લાવે જ કે 50 વર્ષ પછી આવતા રહ્યો, 60 વર્ષને આવતા રહ્યો, 70 વર્ષને આવતા રહ્યો, આપણને 70-72માં બહુ રસ નથી. પણ હું એમ કહું છું, યુવાનોને કહું છું, સંકલ્પ કરજો ભક્તો, મારા જીવનના વ્યવહારને બને એટલો વહેલો હંકેલી, બને એટલો વહેલો હંકેલી, ઘર વ્યવસ્થિત ચાલે એવું કરી, અને સંસાર છોડીને મારે સાધુને બેળાડીને જિંદગી જીવી, સાધુને બેળાડીને જિંદગી જીવવી છે. ભક્તો હું એવું તમને કહી દઉં, હાવ તમે આવતા રહેજો, તમે એવું કરજો, 4 મહિના સાધુ વેળા રહીએ, અઠવાડિયું ઘેર રહી આવીએ. 4 મહિના સાધુ વેળા, 4 દી ઘેરે. એની પાછળ એક કારણ છે, મારું હું કહેવાની પાછળ કારણ છે, કારણ કે તમારા મનમાં તો એમ છે ભગવાન ભજી જ લેવા છે, અને તમારી 45 વર્ષની ઉંમર થઈ અને છોકરા ધંધે છડી ગયા, તમે આવી જાઓ તો જગતમાં વળી પાછા કોઈ એમ કહે જો બાપાને કાઢી મૂક્યો, એનું કલંક પણ તમને ન લાગે, એમ કહી શકો બાપુજી ભજન કરે છે, કલંક પણ ન લાગે. અને ઘેરે 4 દાડા રહ્યા હોય તો કે 4 દાડા વધારે તો છે જ, પણ તોય પાછા સાધુ બેળા આવી જાઓ એટલે પાછો એ ચોટેલો મેલ કાઢી નાખીને તમને શુદ્ધ કરીને ભગવાન સુધી પહોંચાડ્યા કરી દે. હાચું કહો, ખરેખર સાધુની બેળો મુમુક્ષ પડ્યો રહે ને, ખાલી પડ્યો રહે ને, તોય નિર્વાસનિક થઈ જાય, તોય નિર્વાસનિક થઈ જાય. હાચું કહું ભક્તો, હાચા સાધુની પાસે ખાલી 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 વાતો થાતી તો વેદનો રસ ઝરતો હોય, પણ સાધુ હાચો હોય. ખાલી ભલે તમને ક્યારેક લાગે વ્યવહારની વાત છે, એની અંદર પણ વ્યવહારની વાતમાં પણ ભગવાનની પ્રસન્નતામાંથી બહાર ન નીકળી જાય એનું અનુસંધાન એને ચૂકાતું, એનું અનુસંધાન ચૂકાય નહીં. વ્યવહાર તો દુનિયામાં આવ્યો તો કરવો પડે, પણ વ્યવહાર એવો ન થઈ જાય કે જેને કારણે મારો મહારાજ નારાજ થઈ જાય, એનું અનુસંધાનની સાથે એની વાત હોઈ શકે. માટે ભગવાનના ભક્તો સંકલ્પ કરશો, આ યુવાનોને ખાસ કહું, આમાંથી કોઈને થાય ને તો વાંધો નહીં, 40-45-50 સુધી હાલો ને, 55 સુધી છૂટ આપી જાઓ ને તમે, તારે 55 સુધી જેને આવવું હોય ત્યાં સુધી છૂટ, પછી નહીં, 55 ઉપરના નહીં આવતા. માફ કરજો, અમે રાજી છીએ તમારી ઉપર, હું રાજી નથી જરાય. પણ પછી તમને મજા નહીં આવે, અને આમને તો વાંધો નથી પણ તમને એટલી મજા નહીં આવે, એમ લાગશે આપણે આમ ભારરૂપ છે એવું લાગશે તમને. જ્યારે 55 પહેલા ટન ડિસિઝન લીધું છે ને, એમ લાગશે કે મેં સેવા કરી. અને 5-10 વર્ષ તમે સેવા કરશો ને, ભલે નાની મોટી જે કાંઈ સેવા થતી હોય, ભલે છેલ્લી બાકી ફૂલ વીણવા, હાર પહેરવા, સફાઈ કરવી કે સંતોના કપડાં હુકાતા, તેને હકેલો, ગમે તે સેવા તમે કરી છે ને, પછી કદાચ નિવૃત્તિ પકડશો ને તો એમ નહીં લાગે કે આપણે બોજારૂપ છીએ, ન તો તમને પોતાનું ભારરૂપ લાગશે. આને તો કાંઈ સંકલ્પ થાય નહીં પણ તમને બોજારૂપ લાગશે. એટલે કહું છું 95 દિન લિમિટ. અને એમ છતાં જાઓ ને 5 નું હજી ડિસ્કાઉન્ટ આપી દીધું 60 સુધી, બસ જાઓ હવે નહીં, હવે નહીં, હવે તમે સમજો તો નહીં ને, એક વર નહીં ને, હવે 60 ઉપર એક વર નહીં, 40-60 પગાડ્યા ભલામણા પછી કેટલું હોય. એટલે હવે જેને હવે વિચારો વિચારી લીધો, હાલો આપણે આગળ જઈએ. ખટ વિકાર જીત અનગ આનંદી, મોજમાં રહેનાર હોય ગમે તેવા સંજોગમાં પોતાની મસ્તીમાંથી બહાર ન નીકળી શકે એનો મહિમા ગઈકાલે ગાયો હતો. મેરે વચન મે વાસા, મારા વચનમાં જે ટૂંક ટૂંક થનાર હોય, મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિ કે એવા સંતનો મહિમા એવો છે જે ચાલે અને હું હાથ ધરી એના પગ ન દાજે એટલા માટે છાયડો કરું છું. બ્રહ્માદિક ક્ષર જાની જગત કી છોડત સબ વિધિ આશા. બ્રહ્માદિક ક્ષર જાની, સમજાય તમને શબ્દો? સમજાય બ્રહ્માદિક, બ્રહ્માદિક બ્રહ્મા જેને આદિમાં છે, અને પછી બ્રહ્મ આદિમાં ભક્તો બે બાજુ આદિ જોડી શકાય. ઉપરથી આદિ લેતા લેતા આવો તો અહીંયા બ્રહ્મા, પછી ઇન્દ્ર, પછી નીચેના દેવતાઓ, આ લોકના તમામ સુખ વૈભવ ઉપરથી બ્રહ્માને લો તો ન્યા આદિ લગાય. આમ આદિ જોડો તો બ્રહ્મા ઉપર, પછી કે બ્રહ્મા, પછી એના ઉપર વિરાટ, એના બધા વૈભવો સુખો, પ્રધાન પુરુષના વૈભવો સુખો, મહાપુરુષના વૈભવો સુખો, બધાને બ્રહ્માદિક ક્ષર જાની. ક્ષર માને નાશવંત, કેવા જાણે? બ્રહ્માદિક તમામના સુખો નાશવંત છે. અને ભક્તો એમ ખરા સંત માનતા હશે ત્યારે જ બ્રહ્માનો સ્વામી મોઢામાંથી શબ્દ નીકળ્યા છે. અને મામા એવી ન કીધું, ભાણા ગાંડો થામા, ગાંડો થામા, હું અહીંયા જયારે આવતો તો ત્યારે સૈયાજીરાવ સરકારે, સારંગી ધીમું રાખો ને, થોડુંક માઇક ધીમું કરી નાખો, હું જયારે અહીં આવતો હતો ને ત્યારે એ વખતે સૈયાજીરાવ સરકારના રાજમાં વડોદરા થઈને આવ્યો ને, ત્યારે સરકાર મને કેવડાયું કે જો લાડુદાન મારા રાજકવિ થાય ને તો 52 ગામ, કેટલા 52 ગામ પટ્ટામ લખી આપું. જોકે 52 ગામ કઈ મોટા નો કહેવાય, 52 ગામ પટ્ટામ લખી આપું. માટે ભણા હાલ માર્યા પાછો, 52 ગામનો અધિપતિ તું બનીશ. અને એ વખતે એ લાડુદાન બ્રહ્માનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મામા, મામા હજી તમને આ ભગવાન સ્વામિનારાયણ ઓળખ્યા નથી આવ્યા, મને આવી ગયા છે. 52 ગામ તો શું, પણ 52 બ્રહ્માંડ મારે ખાતે લખી આપે ને તો સ્વામિનારાયણ ખાતર ને થૂકી મારું, મને અક્ષર ધામ મળી ગયું છે, મને પુરુષોત્તમ નારાયણ મળી ગયા છે, 52 બ્રહ્માંડ ને થૂકી મારું. ભક્તો હવે એને પછી કોણ અરખ કે શોક ઉપજાવી શકે, કહોજીએ. બ્રહ્માદિક ક્ષર જાની, બ્રહ્માદિકના તમામ વૈભવને નાશવંત સમજી, જગત કી છોડત સબ વિધિ આશા, આ જગતના તમામ સુખોની આશા જેની વિરામ પામી ગઈ છે, આ જગતની મોટપ જેની તમામ વિરામ પામી ગઈ છે, આ જગતમાં કોઈ પ્રકારની અપેક્ષા રહેવા બચી નથી. ભક્તો આ વાત સાંભળ્યા પછી આપણા મનમાં થાય તો કેમ બધા સાધુ દોડધામ કરતા હશે, સંકલ્પ થાય કે ન થાય, હું કામ તો દોડધામ કરતા હશે, હા ચૂકો આ એક સાધુ દોડધામ ન કરત, જો ગોપાળાન સામે ન કર્યું હોત ને તો, મુક્તાન સામે ન કર્યું હોત ને તો, બ્રહ્માનંદ સામે ન કર્યું હોત ને તો, સમજાય તમને? એને દોડધામ કરીને એટલે આને દોડધામ કરવાનું મન થાય, મારી વાત તમને સમજાય? એને જો દોડધામ ન કરી હોત તો આ દોડધામ ન કરે, એને ફક્ત ધ્યાન ભજન જ કરી રાખ્યો, બીજું કાંઈ ન કર્યો તો ન કરત, એ જ કરત. એણે જે દોડધામ કરી એટલે આને દોડધામ કરવાનું મન થાય. એણે તો કેટલી હદે દોડધામ કરી, કેટલી હદે દોડધામ કરી. લોહિયાથી નાગડકા જતા હોય બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી 60 સંતોને સાથે લઈ, અને દ્વેષીલા લોકો સંતોને જોઈ જાય, અને જોઈ ગયા આટલું જ નહીં, કેટલાય દાડેથી રાહ જોતા હતા, હમણાં સ્વામિનારાયણના સાધુ હાથમાં નથી આવ્યા અને એમાં સંતોને જોઈ ગયા, ખોટા કાપ્યા ભક્તો, કાટા હોતા ખોટા કાપ્યા. મુક્તાન સમય દ્રશ્ય જોઈ ગયા, સંતોને કીધું સંતો આપણા માટે જ ખોટા કપાઈ રહ્યા છે, મારીને આજ્ઞા છે કોઈ ગાળ દે કોઈ માર મારે તો સહન કરજો. સંતો આપણે સહન કરવાનું હોય, આટલું જ નહીં એનું અહિત થયો સંકલ્પ નહીં ઉઠવા દેતા, એનું અહિત થયો સંકલ્પ નહીં ઉઠવા દેતા. સંતો મહારાજને સંભાળો, આ દેહ તો નાશવંત છે, આને સાચવે કોઈ તોય શું, આને કદાચ કોઈ કષ્ટ આપે તો શું. સ્વામી હજુ તો આમ જે વાત કરતા તને ત્યાં દ્વેષેલા લોકો આંબી ગયા અને કાટા હોતા સોટા સંતોનું વાહન ફળું પડું મારવા નહીં ગયા. પણ સંતોના વાહમાં એ ખોટો પડે પણ ભક્તો લોહીની છેડવો છૂટે, ખોટો પડે લોહીની છેડવો છૂટે, પણ સંતોના મોઢામાંથી સ્વામિનારાયણ શબ્દ નીકળે એટલે ખોટો મારે, સંતોના મોઢામાંથી સ્વામિનારાયણ શબ્દ નીકળે. એક કિલોમીટર સુધી સંતો મારે, એક કિલોમીટર સુધી મારે ચૂથી નાખ્યા છે ને, ચૂથી નાખ્યા, લોહી લુહાણ સંતોન કરી નાખ્યા. કોઈનાથી માર સહન ન થાય ને સંતો પૃથ્વી ઉપર પડી જાય, એક દેશલાનું કાંડો પકડી રાખે, બીજો એને ખોટે ખોટે મારે, ભક્તો ખોટે ખોટે મારે, પણ તેમ છતાં એક શબ્દ ન ઉચ્ચારે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગામ જ્યારે નજીક આવ્યું ને ત્યારે દ્વિશીલા લોકો પાછા વળી ગયા. દ્વિશીલા જ્યારે પાછા વળ્યા ને ત્યારે મુક્તાન સ્વામીના મનમાં વિચાર થયો, સંતોને બહુ માર પડ્યા છે, હવે સંતો આગળ જઈ શકે પોઝિશન નથી, એક કામ કરું, નાગડ લોહી હાવ નજીક છે તો અહીંયા રાતવાસો રોકાઈ, આપણા હરિભગત સુરા ખાચર છે બે ચાર દાડા રોકાઈ, સંતો થોડાક સાજા થાય ચાલી શકે પોઝિશન થાય ને પછી અહીંથી જઈશ. આમ જ્યાં સ્વામી વિચારતા હતા ત્યાં સ્વામીને સમાચાર મળ્યા કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ લોહીમાં જ બિરાજે છે, અને મારીને એક આજ્ઞા હતી, જ્યાં સુધી મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી તમારા દર્શનાર્થે પણ મારી પાસે ન આવવું. અને સ્વામીને આ શબ્દો યાદ આવ્યા, સ્વામીને હૃદય રડવા લાગ્યું, શું કરવું હવે, એક બાજુ મારીની આજ્ઞા છે, બીજી બાજુ સંતોની મહાકફોડી સ્થિતિ છે, મારની આજ્ઞાનું પાલન કરવા જાઓ તો લાગે છે કે બે પાંચ સંતો તો દેહ છોડી જ દેશે, અને જો સંતોનું જતન કરવા જાઓ તો મારીની આજ્ઞા લોકો મારે કરવું શું, એમ ધર્મ સંકટ આવ્યું. એક બાજુ આજ્ઞા છે, બીજી બાજુ સંતોના જીવન છે, શું કરવું, એમ સ્વામી નિર્ણય નથી લઈ શકાતો. સ્વામીનું હૈયું ભરાઈ આવ્યું. છેવટે સ્વામી એક પત્ર લખ્યો છે, મારે લખ્યું, કૃપાનાથ ઘણા સમયથી આપના દર્શન નથી, આ સંતો બધાની ઈચ્છા છે આપના દર્શન કરવાની, આપ જો આજ્ઞા આપો ને તમે દર્શન કરવા માટે આવીએ. અને ભગવાન સ્વામીને પત્ર વાંચ્યો, પરમિશન આપી, મુક્તાન સ્વામીને પરમિશન મળી, સ્વામી રાજી થયા. પણ સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, સંતો આની આ પોઝિશનમાં જો આપણે મહારાજ પાસે જાશું ને તો આપણા શરીર ઉપર પડેલા દુઃખને મારા સહન નહીં કરી શકે, એના કરતાં મારને ખ્યાલ ન આવે એવું કરવું, એમ કહી પહેલાં મોટા તુંબડા રાખતા ને પાણીના ભરેલા હોય, એક ધોતીને એ તુંબડાના પાણીને પલાળી અને સ્વામી સંતોના શરીર જે લોહી વહેતું હોય એને લૂછે, અને પછી જઈ એ ધોતીને નીચો હોય ને તો લોહીની ધારાઓ થાય, લોહીની ધારાઓ થાય. સ્વામી આ દ્રશ્યને જોઈ ન શકે, સ્વામી જેવા દયાળુ સંત કેમ જોઈ શકે, શરીર લૂછી સ્વામી કે સંત એવી રીતે ધોતિયા વેટી દો મહારાજ આપણા શરીર ઉપર પડેલા ઘાવને જોઈ ન શકે. અને સંતોની સાથે મુક્તાનંદ સ્વામી જ્યાં મહારાજ બિરાજમાન છે ત્યાં આવ્યા, શરીરમાં શક્તિ રહેવા પામી નથી, મહા મહેનતે સ્વામી પોતે જ વિચારી રહ્યા છે હું મોટેરો છું, હું જો હિંમત આવી જાય તો બધા હિંમત આવી જશે, શરીરમાં પગ ઉપાડવાની શક્તિ નથી રહી. પરંતુ તેમ છતાંય ભક્તો કેટલો મહિમા એ મહારાજનો એના જીવમાં ફેર્યો છે, કલ્પના તો કરો કેટલો મહિમા ફેર્યો હશે, પગ ઉપાડવાની શક્તિ નથી ને તેમ છતાંય મહારાજને દંડવટ કરવા જાય, દંડવટ કરે. મહારાજ કે હા સ્વામી રાખો, સ્વામી કેમ છો, બધા આનંદમાં, હા મહારાજ ખૂબ આનંદમાં. સ્વામી સીધા પાણીની વ્યવસ્થા થાય છે, ત્રણ ત્રણ દાડાનો ઉપવાસ હતા, હા મહારાજ બધી વ્યવસ્થા થાય છે. સ્વામી કોઈ દ્વિશીલા અપમાન તો નથી કરતા ને, શરીર તોડી નાખ્યા ચૂથી નાખ્યા તેમ છતાં કે નહીં મહારાજ કોઈ તકલીફ નથી, પણ ભાઈ મહારાજ તો બધું જાણે, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એ સંતોની સ્થિતિને કેમ ન જાણે. મહારાજે સ્વામીને કીધું સ્વામી જરાક નજીક આવો તો, અને મુક્તાનંદ સ્વામી મારી નજીક ગયા, આ નજીક જતાની સાથે મહારાજે આ ખેસને જરાક ઊંચો કર્યો, સ્વામીના શરીરમાંથી જે લોહી વહેતું હતું એમાં આ ખેસ ચોંટી ગયેલો, અને ભક્તો ખેસને જે અધર કર્યો ને તો સ્વામીના શરીરમાં ખે ચોટી ગયેલો, વિખૂટો પડ્યો અને સ્વામીના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી. અને આ ઘટના જોતાની સાથે ભગવાન શ્રીની આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા માંડી. એક પછી એક સંતન પોતાની પાસે બોલાય, એક એક સંતને પોઝિશન. અને આ પોઝિશન જોતાની સાથે ભગવાન શરીરનું લોચન લાલ બન્યા છે, આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ અને ભગવાન શરીરના મુખમાંથી શબ્દો નીકળ્યા, અનંત આત્માનું કલ્યાણ કરવા માટે બ્રહ્માંડમાં આવ્યો છું પણ નથી કરવું મારે કોઈનું કલ્યાણ. કાળ મહાકાળ, આમ જ્યાં શબ્દ નીકળ્યા, જ્યાં બોલવા જાય આ બ્રહ્માંડનો પ્રલય કરી નાખો. પણ એ જ વખતે મુક્તાન સ્વામી વગેરે સંત મારને દંડવડ કરતા કહેવા લાગ્યા, કૃપાનાથ એક પણ શબ્દ આપ આગળ બોલો ને તો માલિક આપને અમારા સોગંદ છે. કૃપાનાથ અમારા સોગંદ છે. જીવાત્મા તો અજ્ઞાની છે, કૃપાનાથ અજ્ઞાની છે, એને જ્ઞાન નથી. કૃપાનાથ એના ગુનાની સામે જોશો તો અબજો આત્માના કલ્યાણ રૂંધાઈ જાય છે. માલિક અરે માર હજુ તો પડ્યા છે, આ દેહ પડી જાય ની પોઝિશન નિર્માણ થાય ને તો કૃપાનાથ આવો નિર્ણય ની લેશો. ભક્તો આ નામ સંત અને એનો મહિમા અહીંયા સ્વયં સ્વામી લખી રહ્યા, એવા સંતનો મહિમા લખી રહ્યા છે. કેટલો કેટલી મહાનતા, કેટલી સ્થિતિ ઊંચશે. ખટ વિકાર જીત અનગ આનંદી પોસાય તે પોઝિશનમાં પોતાનું બેલેન્સ ન ગુમાવે, બેલેન્સ ન ગુમાવે. અરે એનું અહિત થયો સંકલ્પ ન કરે, એનું અહિત થયો સંકલ્પ ન કરે તો વિચારો તો ખરા. બ્રહ્માદિક શર જાની જગત કી છોડત સબ વિધિ આશા. આ આખા જગતને નહીં, અનંત કરોડો બ્રહ્માંડમાંથી જેનું મન ઉખડી ગયું. ભક્તો સંતનું દયાળુ હૃદય કેટલું છે તમે વિચારો. બ્રહ્માંડમાં ક્યાંય જે ચોટ્યો નથી. તમે જોજો તમારા પાર્ટનરની સાથે તમારો ધંધો જોડાયેલો હશે, તમે મહેનત ખૂબ કરતા છો પણ પાર્ટનરશીપ જુદી પાડી દો પછી એનું હાલેક ન લઈને સામું તમે ન જોવો. સમજાય છે તમને? કારણ કે હવે તમને એમાંથી સ્વાર્થ છૂટી ગયો, તમારી વાત પૂરી થઈ ગઈ, પછી તમે હાલેક ન લે સામું ન જોવો, એમાં તમને કાંઈ પ્રાપ્ત નથી થવાનું. ભક્તો જ્યારે સંતને જગતની પાસે કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું અને તેમ છતાં કેટલું સહન કરતા કરે, કેટલું સહન કરે, કેટલું સહન કરે. દુનિયામાં ક્યાંય જે ચોટ્યો નથી, અનંત કરોડો બ્રહ્માંડમાં કોઈ પદાર્થની તાકાત નથી એને બાંધી શકે. ભક્તો અદ્ભુતાનંદ સ્વામીનો વૈરાગ કેવડો, હે કેવડો વૈરાગ. ફેરા ફરતા ફરતા તમને ખબર જ છે, ચોથે ફેરે ચોથો ફેરો ફરવા ન રોકાણ, છેડા છેડી તોડીને હાલતા થયા. ઓલા ભૂદેવ કે પણ ત્રણ ફરાઈ ગયા, એક ફરી લો ચોથો. ત્યારે ભૂદેવને કે ચોથો તું ફરી લેજે, હું તો આ હેલો ભગવાન સ્વામીની પાસે. અને સાધુ થયા, કેવા મહા વૈરાગ્ય છે. ભક્તો ન તો રાગી તો સહન કરે, યાદ રાખજો રાગી તો જગતમાં બધા સહન કરે છે, તમને બધાને ખબર જ હોય. તમે બધા શેને લઈને સહન કરો છો વિચારો, કોને શેને લઈને તમે સંસારને ઉલાળ નથી હાલી નીકળતા, શેને લઈને વિચારો તમે. રાગ, કામનો રાગ, વાસનાનો રાગ તમને સંસાર છોડીને બહાર નીકળવા નહીં દે, ખોટી વાત છે કે? હે, રાગી તો જગતમાં સહન કરે, મહાવૈરાગી, મહાવૈરાગી. વિચારો, કલ્પના કરો ભક્તો, ત્રણ ત્રણ ફેરા ફરી ફરીને મહાપુરુષ હાલી નીકળ્યા. અને રાજા પોતે જ્યારે મધ્યપ્રદેશમાં ગયા, રાજા સ્વયં પોતાની કન્યા પરણાવ માટે તૈયાર થયા, અડધું રાજ આપવા માટે તૈયાર થયા, ખબર પડી ત્યાંથી હાલી નીકળ્યા. હરેક મોટો નગર છે, ગામગુરુ રાજગુરુ પોતાની બે કન્યા અને પોતાની અઢળક સંપત્તિ આપવા માટે તૈયાર થયા, ખબર પડીને ત્યાંથી હાલી નીકળ્યા. જલ્દી ભગવાન સ્વામિનારાયણની પાસે પહોંચી જાઓ, જલ્દી ભગવાન સ્વામિનારાયણની પાસે પહોંચી જાઓ. ભક્તો બે વાત વિચારજો, આ ભગવાન સ્વામિનારાયણની કેટલી બધી મોટપ હશે, કેટલી બધી મોટપ હશે કે જગત તિરસ્કાર કરે પણ મહારાજમાંથી મન વિખૂટો ન પડે, મહારાજમાંથી મન વિખૂટો ન પડે. તમને કહું છું ભક્તો, એવા દળ થાજો, એવા દળ થાજો, નાની નાની વાતમાં ગમીના ઢળી જાઓ, ઢીમ ઢળે એમ. જોજો એવા માય કાંગલા નહીં થતા, માય કાંગલા નહીં થતા. હજી તો લગારે માથાને દુખવાનો પ્રારંભ થવાનો પહેલા દોરો બાંધી દે, બોલો એવા માય કાંગલા નહીં થતા, લાલ પીળા ને કાળા. અરે કંઠીમાં દોડ્યું નાખે, ભલા માણા હું ભિખારી જેવી વાતો કરું, હું ભિખારી જેવા જીવન જીવો છો. મહેરબાની કરીને જોજો, માય કાંગલા નહીં થતા, કોના છે વિચારજો, કોના છે. અરે કદાચ છ દિવસનું સિંહણનું બચ્યું હોય ને, છ દિવસનું, તોય પણ યાદ રાખજો મજ્જર તો હાથીની સામું ન જઈ શકે, મજ્જર તો હાથી સામું ન જોઈ શકે. છ દિવસનું, છ વાહનું સિંહણનું બચ્યું હોય ને, એની સામે મજ્જર તો હાથી ન જઈ શકે. ભક્તો એક સિંહના બચ્ચાને એટલી તાકાત હોય તો આપણે તો સહજાનંદી સિંહના બચ્ચા છીએ, સહજાનંદી સિંહના બચ્ચા છીએ. જોજો માયકાંગલું જીવન જીવતા નહીં, માયકાંગલું જીવન જીવતા નહીં, આ જગતને કોઈ લબ્ધમ બંધાઈ જતા નહીં, આ જગતના કોઈ પદાર્થમાં બંધાઈ જતા નહીં. અરે આ જગતના પદાર્થને કારણે ભગવાન સ્વામી નિષ્ઠામાંથી બહાર ન નીકળી જાય. જોજો, શરીર બનીને જીવન જીવજો, માયકાંગલા જીવન જીવતા નહીં. ભક્તો, કેટલી મહાનતા ભગવાન સ્વામિનારાયણની છે, કલ્પના તો કરો. અરે બબ્બે એક કન્યાઓને છોડી, અઢળક સંપત્તિને છોડીને હાલી નીકળ્યા. અને ભક્તો, દોડ્યા જાય, દોડ્યા જાય, દોડ્યા જાય, એમ લખ્યું. એક રાતમાં 40 ગાઉનું અંતર કાપ્યું. એક રાતમાં કેટલી કલાક ગયો? આમ તો 6-7 કલાકની રાત ગણાય, પણ માનો 12 કલાક તમે ગણો. 40 ગાઉ એટલે 100 કિલોમીટર થયું. કેટલું થયું? 100. માણે ગમે એટલું ઉતાવળો હાલે તો 6.5 કિલોમીટરથી વધારે એવરેજ આવે જ નહીં. જેટલા હાલ પદયાત્રા કરીને ખબર, આમ તો 4.5-5 જ હોય રેગ્યુલર તો, પણ બહુ હાલે સ્પીડમાં તો 6 વધીને આમ આપણે લાગે દોડ્યો જતો લાગે ત્યારે 6.5ની એવરેજ આવે. કેટલાની? 6.5ની. સ્વામી કેટલું હાલ્યા? 10 કલાકમાં 100 કિલોમીટર. કેટલા? 100 કિલોમીટર. 10ની એવરેજ. ભક્તો, હોય એ સંતોને કેટલી તાલાવેલી હશે કે જગત મને બાંધે નહીં, ભગવાન સ્વામિનારાયણ પાસે પગી જાઓ. અને ભક્તો, ખાવા ન મળે 11 દિવસનો ઉપવાસો થયા સ્વામીને. હું ભક્તો તમને એ કહેતો હતો, ન તો એમ લાગે જગતથી વિરક્ત માણા એ હુકામ આ બધું કરતા હશે, તો પછી આની ઓળખાણ થઈને એટલે કરે, બાકી ન કરે. શા માટે દોડધામ કરતા હશે? એ મહાવિરલ પુરુષે દોડધામ કરી છે ને એટલે કરે, બાકી ન કરે. 11 દિવસના ઉપવાસો. અને ઘટના ઘટી, વડતાલની બાજુમાં ગાના ગામમાં આવ્યા સ્વામી. શરીર તો શરીરનું કામ કરે, પેટમાં આગ લાગી, ખૂબ ભૂખ લાગી, આગ લાગી, ભૂખ સહન ન થાય, પોઝિશન નિર્માણ થઈ. સ્વામીને મનમાં વિચાર થયો, ગામમાં જાઓ, ભિક્ષાવૃત્તિ કરું અને જે કાંઈ મળે એમાંથી પેટને આગ ઉગલાવું. આમ નિર્ધાર કરી અને સ્વામી ગામમાં પ્રવેશ કર્યો. પણ એ જ વખતે ગામનો કોઈક દેશીલો પટેલ હામો મળ્યો. સ્વામીને ભિક્ષા તો ન આપી, સ્વામીને બહુ માર માર્યો, બહુ માર માર્યો, એટલો બધો માર માર્યો, સ્વામીના શરીરને ચૂથી નાખ્યું. સ્વામી શરીરની શુદ્ધિ ભૂલી ગયા, પૃથ્વી પર પડી ગયા. સ્વામી પૃથ્વી પર પડી ગયા. કેટલીક વારે સ્વામીને શુદ્ધિ આવી. ઊભા થયા, મનમાં વિચાર થયો ગામમાં ગયા જેવું નથી. સ્વામી પાછા વળ્યા. બાર મારની આગ, અંદર ભૂખની આગ. બહાર નીકળ્યા પછી અંદરની ભૂખની આગ સહન ન થતી. એક કોઠાનું ઝાડ જોયું, પથ્થર લઈને કોઠાના ઝાડ ઉપર માર્યો, 2 કોઠા હેઠા પડ્યા. સ્વામીએ પથ્થરથી કોઠાને ભાંગ્યા અને પછી એ કોઠાને પેટને આગ ઓલાવવા માટે મોઢા મૂક્યા, પણ ખાટા બહુ લાગ્યા. સ્વામી ખાઈ ન ગયા. એ કોઠાને સ્વામી ફેંકી દીધા અને ત્યાંથી ચાલતા ચાલતા સ્વામી નડિયાદ આવ્યા. નડિયાદની અંદર જ્યાં પ્રવેશ કરવા ગયા ત્યાં કોઈ બીજો દ્વેષીલો મળ્યો. સ્વામીને ફરીવાર બહુ માર્યા, બહુ માર્યા. એટલા બધા સ્વામીને માર્યા ભક્તો, સ્વામી ફરીવાર શરીરની શુદ્ધિ ભૂલી ગયા. શરીરનું ભાન સ્વામીને ન રહ્યું. ભક્તો, વિચારો, તમે વિચારો, ગુટકા ખાવાનું મન થાય ને ત્યારે યાદ કરજો, માવા ખાવાનું મન થાય ને ત્યારે પ્રસંગને સંભાળજો, બીડી પીવાનું મન થાય ત્યારે પ્રસંગને યાદ કરજો, ચા કોફી વિના ન હાલે ત્યારે પ્રસંગને યાદ કરજો. કોની હાટું માર ખાધા ને કોની હાટું માર ખાધા, યાદ રાખજો. આટલો માર માર્યા પછી શરીરમાંથી લોહી વહેતું થયું એમ લખ્યું, પણ આંખમાંથી આહોડું વહેતું થયું એમ નથી લખ્યું. પણ ભક્તો, આજે અક્ષરધામમાં બેઠા છે, આજ મારીની આજ્ઞા બહાર આપણે પગ મૂકતા છું ત્યારે આજે ધ્રુસકે ધ્રુસકે રડશે, ધ્રુસકે ધ્રુસકે રડશે કે મેં આને હાટું સહન કર્યું, આના માટે સહન કર્યું. માટે મહેરબાની કરીને યુવાનોને કહું છું, ભક્તો, માયકાંગલા નહીં થશો, શરીર બનીને જીવન જીવજો. અને ભક્તો, એ પ્રસંગો જે યાદ આવે છે ને, સાચું કહું છું, એટલે ભક્તો ફરીવાર આ પ્રવૃત્તિમાં જોડાવાનું મન થાય છે. ને તો ભગવાનની સાક્ષી કહું, રૂમની બહાર નીકળવાનું મન નથી થતું, એમ થાય અખંડ ભજન જ કરીએ. પણ એ સંતોના એ જીવન યાદ આવે છે ને ત્યારે એમ થાય છે કે નહીં, એણે ભગવાન સ્વામિનારાયણ માટે જીવન જો ફના કરી નાખ્યા હોય તો આપણે પણ એ ભગવાન સ્વામિનારાયણ રાજી કરવા માટે આ જીવનને ફના કરી જ નાખવું જોઈએ, ફના કરી જ નાખવું જોઈએ. જોજો, એકલા શરીરના પોષણ માટે જિંદગી નહીં જીવશો, એકલા જીવનના પોષણ માટે જીવન નહીં જીવશો. કેવા મહાન વિરલ સંત હોય, કોનો મહિમા, આનો મહિમા. બ્રહ્મા દિક્ષર જાની જગત કી છોડત સબ વિધિ આશા. અહીંથી લઈ બ્રહ્માના લોક સુધી, અરે ત્યાંથી લઈ પ્રકૃતિના પુરુષના લોક સુધી, કોઈ પદાર્થમાં એક લેશ માત્ર જેનું મન મોહતું નથી, છોડો છબ વિધિ આશા, એમાં કોઈ પદાર્થની આશા નથી, એમાંથી કોઈ સુખની આશા નથી, અને તેમ છતાં પાછા દોડધામ કરે છે, એવા સંતનો મહિમા છે. અદ્ભુત બે કડી સમજાવી અને ત્રીજી કડી ઉપર મુક્તાના સમય જઈ રહ્યા છે.